ક્રોધાદી કસાયોની મંદતા છે ત્યાં સુધી સંયમ છે, પરંતુ વિકાર ભાવોમાં પરિણમેલો આત્મા અસંયમી બને છે, એમાં લેશ માત્ર પણ શંકા નથી. એક સ્થળે એમ કહ્યું છે કે અકસાય ભાવ ચારિત્ર છે અને કસાયને લીધે જીવ અસંયમી થાય છે, માટે જ્યારે કસાય શાંત થાય ત્યારે આત્મા સંયમી કહેવાય છે. અહીંયા આત્મામાં સંભાવ ધારણ કરવાનું કહ્યું છે કે ના રાગ, ના દ્વેષ, ના હર્ષ, ના શોક, જ્ઞાન, જે જ્ઞાની છે એ સંભાવ ધારણ કરે છે અને ત્યાં સુધી સંયમમાં હોય છે, અને જ્યારે ક્રોધાદી કસાયોનો ઉદય થાય છે તે સમયે અસંયમી થાય છે અને પોતાના નિજ આત્મામાં શુદ્ધ સહજાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલો શાંત ભાવ સંભાવ આત્મસુખ તથા સંયમનું કારણ છે. સંભાવ રાખવાથી સંયમ આવે છે અને જ્યાં સુધી આત્મામાં ક્રોધ વગેરેના જે કસાયોની મંદતા છે ત્યાં સુધી સંયમ છે, પરંતુ જ્યાં વિકારમાં પરિણામ આવે ત્યાં આત્મા અસંયમી બને છે અને તેમાં સહેજેય શંકાનું સ્થળ નથી. અને જેને કસાય નથી, અકસાય ભાવ જેને છે તે ચારિત્ર છે અને કસાયને લીધે જીવ અસંયમી થાય છે, એટલે કે જ્યારે કસાય શાંત થાય ત્યારે આત્મા સંયમી કહેવાય છે.
જ્યાં સુધી જ્ઞાનમાં ગાથા નંબર 42 કસાય માન જેતી હુએ તજ તેમો અભાવ અબોધ મોહ કસાય રહિત બસ લયે ખરે સંબો. હે જીવ, જેથી મનમાં કસાય ઉત્પન્ન થાય છે તે મોહને તથા તેવા પદાર્થોને તું છોડી દે. મોહ અને કસાયને ત્યાગ કરવાથી તું નિયમથી રાગ દ્વેષ રહિત નિર્ભય જ્ઞાને પામીશ. મોહ શુદ્ધ સહજાત્મ સ્વરૂપની વિપરીત છે તથા દુઃખરૂપ છે, માટે હે જીવ તે મોહને તું છોડી દે. મોહના નિમિત્તભૂત પદાર્થથી ક્રોધાદી કસાયો ઉત્પન્ન થાય છે અને તેથી આત્માનંદમાં અંતરાય આવે છે. કસાય ભાવ જ સંસાર છે, માટે કસાયાદીનો અભાવ થવાથી તને શુદ્ધાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થશે. ભગવતી આરાધનામાં કહ્યું છે કે જે વસ્તુને લઈને કસાયરૂપ અગ્નિ ઉત્પન્ન થાય તે વસ્તુને તજી દેવી જોઈએ. વિષય આદિ સામગ્રી તથા અજ્ઞાની પાપી આત્માઓનો સંગ મોહ અને કસાયના સહાયક છે તથા દુષ્ટ નિમિત્તોથી આત્મામાં કસાયરૂપ અગ્નિ ઉદ્ભવે છે, માટે એ સર્વનો ત્યાગ આત્માને શ્રેયસ્કર છે. સત્સંગ, સદગુરુ સેવા, શાસ્ત્ર વાંચન આદિ શુભ સામગ્રી કસાયોને શાંત કરે છે, તેથી મુમુક્ષુ હંમેશા તેની પ્રાપ્ત કરવામાં પ્રયત્નમાં હોય છે. સત્સંગ કસાય તથા મોહને દૂર કરવાનું ઉત્તમ નિમિત્ત છે.
આ ગાથામાં કહે છે કે જેમાં જેમથી આપણા મનમાં કસાય થાય તે અને મોહ થાય એને તું છોડી દે. એટલે કરવાનું શું, એ કહે છે કે કસાય થાય છે એ માટે એવું જી થાય એ કારણને છોડી દે. એટલે કે છે મનમાં કસાય ઉત્પન્ન થાય તે મોહની તથા તેવા પદાર્થોને છોડી દે. મોહ અને કસાયનો ત્યાગ કરવાથી તું નિયમથી રાગદેશ રહિત નિર્મળ થાય છે. આપણે નિયમ નિર્મળ થવું છે, રાગદેશ રહિત થવું છે તો શું કરવું? તો કે જે પદાર્થ આપણા સવારથી સાંજ કે આખા જીવનમાં જેનાથી મોહ થતો હોય કસાય થતો હોય એને છોડી દે. મોહ શુદ્ધ સજાત્મ સ્વરૂપથી વિપરીત છે અને દુઃખનું કારણ છે. માટે ફરી ફરી કહે છે કે હે જીવ તું મોહને છોડી દે. મોહના નિમિત્તભૂત પદાર્થો કોધાદી કસાય ઉત્પન્ન કરાવે છે. ખરેખર તો કસાય થવાનું કારણ જેના પ્રત્યે આપણે રાગ છે, દ્વેષ છે, મમત્વ છે એમાં જ થાય છે. તેથી આપણા આત્માને અંતરાય થાય છે. કસાય ભાવ જ સંસાર છે. કસાય આદિનો અભાવ થવાથી શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે એમ અને ભગવતી આરાધનામાં પણ કહ્યું છે કે જે વસ્તુ લઈને કસાયરૂપી અગ્નિ ઉત્પન્ન થાય તે વસ્તુને તજી દેવી. વિષયાદી સામગ્રી તથા અજ્ઞાની પાપી આત્માઓનો સંઘ એટલે એ છોડવા માટે પાછું શું કહે છે કે જેવા જે આત્મા અજ્ઞાની હોય પાપી હોય એનો સંઘથી આપણે મોહની કસાયમાં સહાયક થતા હોય અથવા તો દુષ્ટ નિમિત્તો હોય જેથી આત્મામાં કસાય અગ્નિ ઉત્પન્ન થાય છે માટે સર્વનો ત્યાગ કરવો આત્માને શ્રેયસ્કર કરશે. સત્સંગ એના માટે પાછો ઉપાયમાં સત્સંગ, સદગુરુ, સેવા, શાસ્ત્ર વાચન આદિ શુભ સામગ્રી કસાયોને શાંત કરે. એટલે ઓલું છોડી અને શેમાં રહેવું? તો કે આવા બધામાં રહેવું જેથી મુમુક્ષ હંમેશા તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં હોય છે. અને સત્સંગથી જ કસાય અને મોહને દૂર કરવાનું ઉત્તમ નિમિત્ત છે. કૃપાળુદેવે પણ સત્સંગના પાઠમાં ખૂબ મહત્વ ગાયું છે. સત્સંગ એ જ જીવને મોક્ષમાં લઈ જનાર છે. એનેથી અનેક આપણા ભાવમાં મંદતા થાય, ઓછા થાય, ક્ષય ન થાય તો કાંઈ નહીં, પણ મંદતા થાય, આપણા કસાયો શાંત થાય ને ઉત્તમ નિમિત્તમાં રહે એટલા ભાવ આપણા શાંત.
આગું
એમ કે આગું બરાબર
બાજુમાં
તમે કેટલા મિલી દીધા હતા?
બે
આત્મરતિ વાળાને આત્માઓ જગતમાં સુખી છે. શ્રદ્ધિ તત્વ તત્વ મન જે સંભાવે સ્થિત તે આ જગમાં સુખી ખરા. જેની સંભાવે પ્રીત જે કોઈ જ્ઞાની પુરુષ મનમાં તત્વને તથા અતત્વને જાણીને સંભાવમાં સ્થિત થાય છે અને જેની આત્મ સ્વરૂપમાં લીનતા છે તે જીવો આ જગતમાં પરમ સુખી છે. યદ્યપિ આ આત્મા વ્યવહાર નહીંથી અનાદિકાળથી આઠ પ્રકારના કર્મોથી બંધાયેલો છે તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ આદિ બંધોથી રહિત છે. જોકે આત્મા અશુદ્ધ નિશ્ચય નહીંથી પોતાના ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મના ફળનો ભોગતા છે તો પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં દ્રવ્યાર્થિક નહીંથી વિતરાગ પરમાનંદ સુખરૂપ અમૃત રસનો ભોગતા છે. વ્યવહાર નહીંથી કર્મનો અભાવ થયા પછી મોક્ષ થાય છે તો પણ શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્મા સદા મુક્ત છે. વ્યવહાર નહીંથી જીવ ઇન્દ્રજનિત મતિશ્રુત આદિ જ્ઞાનવાળો તથા ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન આદિ દર્શનવાળો કહેવાય છે તો પણ નિશ્ચયથી સંપૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાન તથા કેવળ દર્શન સ્વભાવવાળો આત્મા છે. વ્યવહાર નહીંથી આત્મા નામ કર્મથી પ્રાપ્ત દેહ પ્રમાણ છે તો પણ નિશ્ચયથી લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે. વ્યવહારથી આત્મા પ્રદેશોના સંકોચ વિસ્તાર યુક્ત છે તો પણ સિદ્ધ અવસ્થામાં કંઈક ન્યૂન ચરમ શરીર એટલે કે અંતિમ શરીર પ્રમાણે છે. પર્યાયથી નહીંથી આત્મા ઉત્પાદ દ્રવ્ય તથા દ્રવ્ય સહિત છે તો પણ દ્રવ્યાર્થિક નહીંથી અપેક્ષાએ નિત્ય ટંકોત્કીર્ણ નાયક એવો સ્વભાવવાળો છે. આ પ્રમાણે પ્રથમ નિજ શુદ્ધ આત્મદ્રવ્યને યથાર્થપણે જાણી તથા આત્માથી ભિન્ન એવા પુદ્ગલાદિ પર પદાર્થોને પણ સમ્યક રીતે જાણી મિથ્યાત્વ રાગાદિ વિભાવ ભાવોનો ત્યાગ કરીને જે જીવ પોતાના શુદ્ધ સ્વભાવમાં લીન થાય છે તે જ ધન્ય છે. શ્રી પૂજ્યપાદ આચાર્યે સિદ્ધ ભક્તિમાં કહ્યું છે કે મોક્ષ અભાવરૂપ નથી તેમ પોતાના ગુણોની હાનિરૂપ પણ નથી. કારણ કે જે લોકો મુક્તિને અભાવરૂપ તથા ગુણોની હાનિરૂપ માને છે તેઓને ત્યાં તપ આદિ વડે તેવી સ્થિતિ યોગ્ય નથી. આ જીવ અનાદિકાળથી કર્મબદ્ધ છે. પોતાના કરેલા શુભાશુભ કર્મને ભોગવે છે, તે કર્મક્ષય થઈ મોક્ષ અવસ્થા પામે છે. નાતા દ્રષ્ટા તથા ચરમ શરીરથી કંઈક ન્યૂન આકારવાળો, સંકોચ વિસ્તારરૂપ અધર્મવાળો, ઉત્પાદ વ્રેય અને દ્રવ્ય સ્વરૂપ તથા પોતાના ગુણોથી યુક્ત એવો આ આત્મા છે. આવી રીતે આત્માને જાણવાથી સાધ્યની સિદ્ધિ થાય છે, અન્ય રીતે નહીં. આત્મા તત્વનું જ્ઞાન જ યથાર્થ તત્વ છે. રાગાદી વિકારભાવ આત્માને માટે અતત્વ છે, એમ ભેદ વિજ્ઞાન દ્વારા જાણી આત્મામાં સ્થિરતા કરવી જોઈએ. તત્વ અને અતત્વ એમ આમાં બે કહીને શ્રદ્ધિ તત્વ 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 અને અતત્વ શું એ ત્યાં કહ્યું. જે કોઈ જ્ઞાની પુરુષ મનમાં તત્વ અને અતત્વને જાણીને અને તત્વ શું છે અને અતત્વ શું છે એમ સંભાવમાં રહે અને એમાં સ્થિત થાય તે આત્મ સ્વરૂપમાં તે જ લીનતા પામે છે, તે જીવો પરમ સુખી થાય છે, પરમ સુખી છે. યદ્યપિ જો આ આત્મા વ્યવહારથી તો જો કે અનાદિકાળથી આઠ પ્રકારના કર્મોથી જ બંધાયેલો છે, પણ નિશ્ચય નહીંથી તો તે અનુભાગ પ્રદેશ આદિ બંધોથી તે રહી જ છે. જો કે આત્મા અશુદ્ધ નિશ્ચય નથી, પોતાના કરેલા જ શુભાશુભ કર્મને તે ભોગતા છે. અને તો પણ દ્રવ્યાર્થિક નહીંની દ્રષ્ટિએ ગણીએ તો વિતરાક પરમાનંદ સુખરૂપ અમૃતનો તે ભોગતા છે. વ્યવહાર નહીંથી વ્યવહારને અને નિશ્ચય વ્યવહારને નિશ્ચયથી બે એમ એવી રીતે આખા આવી રીતે ભાગ કરીને આમાં સમજાયું છે કે વ્યવહારથી અને નિશ્ચયથી કેવી રીતે છે. કે વ્યવહાર નથી જીવ ઇન્દ્રિય જનિત મતિ શ્રુત આદિ જ્ઞાનવાળો છે, પણ ચક્ષુ અક્ષુ દર્શન એ આદિ દર્શનવાળો કહેવાય છે. પણ નિશ્ચયથી તે સંપૂર્ણ શુદ્ધ છે, કેવળ જ્ઞાનવાળો છે અને કેવળ દર્શન સ્વભાવવાળો છે. એવી રીતે વ્યવહારથી અને નિશ્ચયથી આ વાત છે. આમાં આ ભાગમાં એમ લખ્યું છે, પણ પૂજ્યપાદ સિદ્ધ ભક્તિમાં શું કહ્યું છે કે મોક્ષ અભાવરૂપ નથી, પોતે પોતાના ગુણોની હાનિરૂપ નથી, પણ મુક્તિને અભાવરૂપ તથા ગુણોની હાનિરૂપ માને છે તેઓ તપાદીથી તેની સિદ્ધિ નથી થતી. એનાથી એની તપાદી વડે સિદ્ધિ ન થાય, પણ એને આ જીવ જો અનાદિકાળ જો કે આ જીવ અનાદિકાળની કર્મબદ્ધ છે, પણ પોતાના કરેલા શુભાશુભ કર્મને તે ભોગવે છે, તો પણ કર્મશક્તિ મોક્ષ અવસ્થા પામે છે. કર્મનો ક્ષય થાય, ભલે કર્મબદ્ધ છે અનાદિકાળથી, પણ કર્મનો ક્ષય થાય ત્યારે જ મોક્ષ પામે. નાતા દ્રષ્ટા ચરમ શરીર કઈ ન્યૂન વાળો આકાર વાળો સંકોચ વિસ્તાર ધર્મ વાળો તે ઉત્પાદ ભાઈ આગળ જે કહ્યું તે પ્રમાણે તે કેવો છે, તો કે એ જ્ઞાતા છે, દ્રષ્ટાવાળો છે અને ચરમ શરીરથી એટલે કે ચરમ છેલ્લું શરીર એનાથી કંઈક ન્યૂન આકાર વાળો અને સંકોચ વિસ્તાર રૂપ ધર્મ વાળો છે. ઉત્પાદ ભાઈ દ્રવ્ય રૂપ છે, દ્રવ્ય રૂપ છે અને પોતાના ગુણોથી યુક્ત એવો આત્મા છે. આવી રીતે આત્માને જાણવાથી સાધ્યની સિદ્ધિ થાય અને અન્ય તે બીજી રીતે નહીં. આત્માનું જ્ઞાન જ યથાર્થ તત્વ છે. રાગાદી વિકાર ભાવને આત્માને માટે અતત્વ ગણાય અને એમ ભેદ વિજ્ઞાન જાણી આત્મામાં સ્થિરતા કરવી જોઈએ.
લઈ લો એક ગાથા લઈ લો.
સંભાવીની નિંદા વડે સ્તુતિ કરે છે. સંભાવે સ્થિતિ ને બને આ બે દોષ વિલોક આત્મબંધને જે હણે વિકલ કરે જગલોક. જે સાધુ રાગ દ્વેષના ત્યાગરૂપ સંભાવને ધારણ કરે છે તે મુનિ એટલે તે તપોધનને બે દોષ થાય છે. એક તો તે પોતાના બંધનોને તોડે છે અને બીજું જગતવાસી જીવોને ગેલા કરે છે. સમશબ્દથી અત્રે અભેદ નહીંથી રાગ આદિ રહિત આત્મા કહેવાય છે. તેથી જે કોઈ સંભાવને ધારણ કરે છે અર્થાત જે વિતરાગ ચિદાનંદ એક સ્વભાવવાળા પોતાના શુદ્ધ આત્મામાં પરિણમે છે તેને બે દોષ થાય છે. પ્રાકૃત ભાષામાં બંધુ શબ્દથી જ્ઞાનાવરણ આદિ કર્મબંધનો બોધ થાય છે તથા ભાઈ પણ અર્થ થાય છે બંધુ એટલે ભાઈ. હા, તેથી બંધુની હત્યા નિંદનીય છે. આથી બંધુ હત્યાનો દોષ આવ્યો તથા બીજો દોષ આ છે કે કોઈ એમનો બોધ સાંભળે છે તે વસ્ત્ર આદિ પરિગ્રહ તજી નગ્ન દિગંબર વેશ ધારણ કરે છે. એ વસ્ત્ર અલંકાર આદિ કાઢી નાખવાની લોકો ઉન્મત્તતા ગણે છે. આ રીતે બંને ક્રિયાઓ લોક વ્યવહારમાં દોષરૂપ ગણાય છે, પણ તે શબ્દનો બીજો અર્થ કરવાથી આમ સ્તુતિ થાય છે. બંધુ અર્થાત કર્મબંધનો નાશ જ યોગ્ય છે એ પ્રકારે સ્તુતિ થાય છે. તથા જે સમતા રાખે છે તે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે, તેમ બીજાને પણ ઉપદેશ આપી નિર્ગ્રંથ સાધુ મહાત્મા બનાવે છે. તેની અજ્ઞાનીજનો નિંદા કરે છે. ત્યાગ એ દોષ નથી પણ ગુણ છે. લોકોની દ્રષ્ટિમાં જ્ઞાનીઓ ગેલા લાગે છે અને જ્ઞાનીઓની દ્રષ્ટિમાં જગત ઉન્મત્ત છે એમ લાગે છે, કારણ કે જ્ઞાનીઓ જગતથી વિમુખ છે અને જગત જ્ઞાનીઓથી વિરુદ્ધ છે. જે સાધુ છે એ રાગ દ્વેષને ત્યાગીને સંભાવ ધારણ કરે છે, પણ તેને કહે છે બે દોષ થાય છે. એક તો તે પોતાના બંધનોને તોડે છે, પોતાના જગતના જે બંધનો છે એને તોડે છે, એ બી દોષ કહે છે. અને બીજું પોતાના પ્રવચન વડે જગતવાસી જીવોને ઘેલા કરે છે એ પણ એનો બીજો દોષ છે એમ કહે છે. સમ શબ્દથી એટલે સમતા, અભેદ નહીંથી રાગાદી રહિત આત્મા કહેવાય છે. આત્મા છે એ રાગ દ્વેષ આદિથી રહિત છે, એટલે કે તે સંભાવને, તેવો આત્મા સંભાવને ધારણ કરે છે, એનામાં સમતા હોય છે. વિતરાગ ચિદાનંદ એક સ્વભાવવાળા પોતાના શુદ્ધ આત્મામાં પરિણમે છે. જે લોકો રાગ દ્વેષથી રહિત છે, વિનયને વિતરાગ ચિદાનંદ સર્વથા પોતાના આનંદમાં જ મગ્ન રહેનારા એવા શુદ્ધ આત્મામાં પણ બે દોષ કહ્યા છે. એમાં સમજાવે છે કે બંધુ શબ્દથી જ્ઞાનાવરણ આદિ કર્મબંધનો બોધ થાય છે, તથા ભાઈ પણ અર્થ બે અર્થ થાય છે, એક તો કર્મબંધ અને બીજો બંધુ એટલે ભાઈ. તેથી બંધુની હત્યા નિંદનીય છે, આથી બંધુ હત્યાનો એને દોષ લાગે છે. બે દોષમાંથી પહેલો દોષ, હવે કેવી રીતે એ હત્યા એ સમજવું પડે. તથા બીજો દોષ, જે કોઈ એમનો બોધ સાંભળે છે, જે સાધુ તે વસ્ત્રાદિ પરિગ્રહ તજી નગ્ન દિગંબર વેશ ધારણ કરે છે, એ વસ્ત્ર આ જે દિગંબર વેશ ધારણ કરે છે એટલે દિગંબર બને છે, એ લોકો આ વસ્ત્રને અલંકારને ત્યાગી દે છે, એને લોકો ઉન્મત્તતા ગણે છે, કે આ એની ઉન્મત્તતા છે, ઘમંડી છે એવું લાગે છે. આ રીતે બંને ક્રિયાઓ લોક વ્યવહારમાં દોષરૂપ ગણાય છે આ રીતે. પણ જો આ શબ્દનો બીજો અર્થ કરીએ તો બંધુ અર્થાત કર્મબંધનો નાશ જ યોગ્ય પ્રકારે યોગ્ય છે એ પ્રકારે સ્તુતિ થાય છે, કે બંધુ એટલે કર્મબંધ નો નાશ, તો એ સ્તુતિપાત્ર છે. અને તથા જે સમતા રાખે છે, સમતા ધારણ કરે છે, તે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે. બાહ્ય અને અભ્યંતર જે પરિગ્રહ છે સંસારનો અને અંદરના પોતાના કષાયોનો ત્યાગ કરે છે, અને બીજાને પણ નિર્ગ્રંથ થવાપણું સમજાવે છે, અને એ રીતે મહાત્મા બનાવે છે. આમ બંને અર્થ થાય છે. એટલે અજ્ઞાનીજનો જે છે એ આ લોકોની આવા સાધુઓની નિંદા કરે છે કે એને બે દોષ છે, પરંતુ આ દોષ આ ત્યાગ એ દોષ નથી પણ ગુણ છે. લોકોની દ્રષ્ટિમાં સમાજની દ્રષ્ટિમાં આવા જ્ઞાનીઓ ઘેલા લાગે, અને જ્ઞાનીઓની દ્રષ્ટિમાં જગત કેવું લાગે તો ઉન્મત્ત લાગે છે, કારણ કે જ્ઞાનીઓ એ જગતથી વિમુખ છે, જુદા છે, અને જગત છે એ જ્ઞાનીઓથી વિરુદ્ધ છે. એટલે જગતને જ્ઞાનીઓ ઘેલા લાગે છે, જ્ઞાનીને જગત ઘેલું લાગે છે.
ગાથા 41માં શું કીધું કે જ્યાં સુધી જ્ઞાનવાન આત્મા શાંત એટલે કે સમભાવને ધારણ કરે છે ત્યાં સુધી સંયમી છે, અને ક્રોધાદી કસાયોને આધીન થાય છે તે સમયે અસંયમી થાય છે. સંયમી અને અસંયમી એ માત્ર કોઈ બહારના ચિહ્નથી વેશથી નક્કી નથી થતું, પરંતુ સ્વભાવ અને વિભાવ એ બંને ઉપરથી નક્કી થાય છે એ વાત અહીંયા કરી છે. એટલે કે છે આત્મા શાંત ભાવને એટલે સમભાવને ધારણ કરે છે ત્યાં સુધી સંયમમાં છે. સંયમમાં એટલે પોતે પોતાનામાં છે, સંયમમાં રહેવું એટલે પોતે પોતાનામાં છે, બહાર નથી. બહાર છે તો અસંયમી છે. આપણે વ્યવહારિક રીતે જેમ કહીએ કે પતિવ્રતા સ્ત્રી એને સંયમી કહેવામાં આવે, એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કે પતિવ્રતા સ્ત્રી એટલે સંયમી. તો શું છે, માત્ર પોતાના પતિમાં એમાં જ જેનું સમર્પણ છે સર્વથા, આ એનો સંયમ છે. અને એને બદલે જો કોઈ બીજા પરપુરુષ ઉપર દ્રષ્ટિ કરતા હોય તો આપણે વ્યવહારથી પણ કહીએ કે એને સંયમના ઠેકાણા નથી. તો એ જ રીતે અહીંયા પણ પતિ રૂપે કહો, પરમેશ્વર રૂપે કહો, એ કેવું શું છે, પોતાનો આત્મ સ્વભાવ. જો આત્મ સ્વભાવની અંદરમાં જો એની સ્થિરતા હોય, સમતા હોય, સમભાવ હોય, તો એ સંયમમાં છે. અને જો એનાથી ઉપયોગ બહાર જાય અને અન્યત્ર શુભ કે અશુભ ગમે ગમે બેમાંથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાતો હોય તો એને પરમાર્થ દ્રષ્ટિએ તો અસંયમી જ કીધો છે. ભલે કદાચ શુભની પ્રવૃત્તિ કરતો હોય, દાન પુણ્યના કામ કરતો હોય, સદાવ્રત ચલાવતો હોય, પાંજરાપોળો ચલાવતો હોય, ઘણું બધું કરતો હોય, પણ એ સ્વભાવમાં નથી, સ્વરૂપમાં નથી, બહાર છે. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ એને અસંયમી કહેવામાં આવે છે. અર્થાત આપણે આપણી ભાષામાં કહીએ તો એને આપણે સંસારી કહીએ છીએ. પેલો શબ્દ જરા કઠણ લાગતો હોય તો આપણે એને હળવો શબ્દ વાપરવો હોય તો કહીએ કે આ સંસારી છે, સંસારની જ પ્રવૃત્તિ છે. દાન પુણ્યની હોય, સેવાની હોય, પરોપકારની હોય, વયાવચની હોય, બધી પ્રવૃત્તિ સંસારી છે અને બધી શુભ છે. બધાથી કર્મનો બંધ થાય જ છે, ભલે શુભનો બંધ પડે પણ પડે છે. કર્મ રહિત અવસ્થા ઊભી નથી થતી જ્યાં પણ એ બધો અસંયમ કહેવાય છે. અને જ્યાં કર્મનો ક્ષય થાય છે, એવી પ્રવૃત્તિ થાય છે, તો એ જીવ ત્યારે સંયમમાં છે એમ અધ્યાત્મની દ્રષ્ટિએ એનો નિશ્ચય ને અહીંયા ન્યાય આપ્યો છે. એને સમજવાનું, પોતાના શુદ્ધ સહજાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલો એવો પરમ શાંત ભાવ જ આત્મસુખ તથા સંયમનું કારણ છે. આખર આ બધું કરવાનું છે એના માટે, આત્માએ સુખની પ્રાપ્તિ કરવી છે એટલા માટે કરવાનું છે. તો આત્મસુખ શેમાંથી પ્રાપ્ત થાય? અહીંયા એવું આપ્યું કે આત્મસુખ અને સંયમનું કારણ શું બતાવ્યું, પોતાના શુદ્ધ સહજાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલો એવો પરમ શાંત ભાવ. આ જ્યારે જીવ પોતે પોતામાં હોય ત્યારે આ ભાવમાં રહી શકે છે, પોતાનો જ ભાવ સ્વભાવ છે, પણ ઉપયોગ પોતાનામાં જોડ્યો હોય ત્યારે આ પરમ શાંત ભાવમાં રહી શકે. પણ ઉપયોગ જરાક પણ બહાર ગયો તો એને એ વિભાવમાં છે એમ કહેવું પડે, કારણ કે સ્વભાવની બહાર તો ગયા જ. જેમ આપણે એક હમણાં આપણે થોડી ચર્ચા થઈ હતી બે ચાર દિવસ પહેલાં, કાંઈ આ સમિતિ અને ગુપ્તિ, તો સમિતિ અને ગુપ્તિની અંદરમાં શું છે કે એક સાધન છે, એ સમિતિ અને ગુપ્તિ સાધન છે. એ સાધન વડે જીવે પોતાના સ્વભાવમાં સ્થિર થવાનું છે, એમાં એને મદદરૂપ થાય છે, સહાયક છે. એટલે સમિતિ ગુપ્તિનું જો પાલન કરે તો મુનિ ધર્મની દવા પોતે પોતાના સ્વભાવમાં, અને જરા પણ એમાંથી બહાર જાય તો એ કર્મબંધનું કારણ બને છે. જેમ ગઈકાલના પત્રમાં કે આપણે આનો ઉલ્લેખ કર્યો કે દેવકરણ મુનિ એમ કહ્યું કે આટલી બધી સંયમ જીવનની અંદરમાં આટલી બધી સાંકળાશ કેમ છે, એક લઘુ શંકા ગુરુ શંકા માટે પણ ગુરુની આજ્ઞા લેવી પડે, એટલી પણ અમને સ્વાધીનતા નહીં, આવું શા માટે? અને કેવો સરસ કૃપાળુદેવ એનો ન્યાય આપ્યો કે ભાઈ એ એટલા માટે જરૂરી છે કે તમારો ઉપયોગ નહીં તો બહારમાં જશે તો તમારી સંયમની સાધના એને બાધા કરશે, તમારી સંયમની સાધના નહીં થાય એટલે આ સંકળાસ આપી છે, સમજીને આપી છે કે તમને ભલે જે કરો પ્રવૃત્તિ અનિવાર્ય છે, એવી પ્રવૃત્તિ કરવી પડે, કારણ કે મન વચન અને કાયાના યોગ છે, આ દેહમાં જ બેઠેલો છે સાધક છે. સાધક દેહથી પર થઈ જાય ને તો આ કાંઈ ચિંતા ન રહે, પણ સાધકને દેહમાં રહીને આ બધી સાધના કરવાની છે ત્યાં સુધી એને આ બધો વિવેક રાખવો પડે કે જો મારો ઉપયોગ બહાર જશે, મારો ઉપયોગ ક્યાંય અન્યત્ર જશે, તો જેટલો વખત ઉપયોગ બહાર રહેશે એટલો વખત હું મારા સ્વભાવથી મારા સ્વરૂપથી દૂર થવાનો. અને જ્યારે પણ આ જીવ સ્વભાવથી કે સ્વરૂપથી દૂર થાય છે ત્યારે એ સંયમની જે લક્ષ્મણ રેખા છે એને અવશ્ય ઓળંગે છે. ટોડરમલજી આનો એક બહુ સરસ વ્યાખ્યા આપી છે, પંચ પરમેષ્ઠી પરમાત્માની વ્યાખ્યા કરી છે, એમાં આચાર્ય ભગવંતનું વર્ણન કર્યું છે, એમાં એમ કીધું છે, મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે, રેફર કરવું હોય તો, એમાં એમ કહ્યું કે આચાર્ય ભગવંત જ્યારે લોકોની સમક્ષ પ્રવચન કરે છે, લોકોની સમક્ષ પ્રવચન કરે છે ધર્મનું કાર્ય, ધર્મનું પ્રવચન કરે છે, બીજા જીવોને કંઈક પમાડવાની પ્રવૃત્તિ કરે છે, તો કે જેટલો સમય પ્રવચનમાં છે એટલો સમય આચાર્ય ભગવંત પ્રમાદમાં છે. આધ્યાત્મિક દ્રષ્ટિ કે છો એ પ્રમાદમાં છે. કેમ? તો કે સ્વભાવની બહાર છે, પોતાના સ્વરૂપને અને સ્વભાવની બહાર જઈ અને એને સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરી પ્રવચનનું પ્રવચન કર્યું તો એટલો સમય માટે થઈને એ બહાર છે. અને જાગૃત હોય આચાર્ય ત્યારે એ પ્રવૃત્તિ કરી અને એનો તરત જ એને લક્ષ્મણ આવે છે, તો કે જગતના જીવો પ્રત્યે કરુણા થઈ આવી એટલે આપણે એમને કંઈ પ્રવચન બે શબ્દ ધર્મના કહેવાનો અંદરમાં ભાવ થયો અને વ્યક્ત કર્યા, પણ હવે તરત જ પાછું વળીને મારા સ્વરૂપની અરે જોડાણ કરી લેવું છે. તો એનો મુખ્ય હેતુ શું થયો? સ્વરૂપનું જોડાણ. બહારની પ્રવૃત્તિ એ ગૌણ હતી, મુખ્યતા આની છે. એ પ્રકારે એટલી બધી સૂક્ષ્મતા આ માર્ગમાં બતાવી છે અને અહીંયા પણ પોતાની રીતે આ આચાર્યએ પણ કીધી છે કે પોતાના સ્વરૂપની બહારમાં કે સ્વભાવની બહારમાં કોઈ પણ સારી કે નરસી પ્રવૃત્તિ કરે ત્યારે એ જીવ સંયમની બહાર છે. આ સિદ્ધાંત આપ્યો. જ્યાં સુધી આત્મામાં ક્રોધાદી કષાયોની મંદતા છે ત્યાં સુધી સંયમ છે. જો હવે આજે બીજું સૂત્ર છે એને સમજવા જેવું છે. આત્માની અંદરમાં ક્રોધાદી કષાયો થાય છે, ઉત્પન્ન થાય છે, સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ કસાય નથી, એ તો શાંત છે, સંભાવી છે, સમતાભાવી છે. અને જ્યારે કસાયો થાય છે ત્યારે એ વિભાવમાં છે. સ્વભાવને છોડીને બહાર ગયો, સ્વરૂપને છોડીને બહાર ગયો, ઉપયોગને બહાર લઈ ગયો અને ત્યાં સંયમની જે માર્ગરેખા નક્કી થયેલી એને ઓળંગી માટે આ કસાયોની ઉત્પત્તિનું માટેનું એને નિમિત્ત મળ્યું. નિમિત્ત મળતા અંદર કસાય ભાવ થયા. એમાં શુભ પણ થાય અશુભ પણ થાય તો પણ કસાય કસાય છે. તો એ કસાય ભાવ અંદરમાં થાય છે. તો હવે અહીંયા એક સૂત્ર છે, મંદતા ભલે સાવ ક્ષય ન થયો હોય પણ મંદતા જે છે એવી ભાવમાં પણ રહે તો પણ એ સંયમમાં છે એમ કહી શકાય. અને જે મંદતા એ છે એ આગળ જતા ક્ષય પણ કરશે, પણ જે હજી મંદતામાં પછી ગયો નથી અર્થાત એના પ્રત્યે કસાય પ્રત્યે લક્ષ પણ થયો નથી કે આને કસાય કહેવાય, આ મારા અહિતનું કારણ છે, આ મને હાનિ કરે એવું છે, એવો પણ લક્ષ જેને નથી થયો એને કસાયની મંદતા પણ ન હોય. જેને ઉપયોગ ગયો છે એને જ કસાયની મંદતા હોય. અને એ જે એની કસાયને મંદ રાખવાની જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ એનું નામ છે, બીજું નામ છે સંયમ. આ સંયમની સાધના. પરંતુ વિકાર ભાવોમાં પરિણમેલો આત્મા અસંયમી બને છે. ભાવ વિકાર થયા, વિકાર થઈને કારણે નિમિત્તાધીન જીવ હવે સમયે સમયે જે કર્મની ધારા છે એ તો ચાલુ જ છે, એ કર્મ પોતાના જ છે, પૂર્વે પોતે બાંધેલા છે અને ઉદયમાં જેમ જેમ આવતા જાય તેમ સિનેમા હોલમાં બેઠા બેઠા જેમ પિક્ચરની પટ્ટીનો રોલ ઉતરતો જાય, સામે દ્રશ્ય ખડું થાય એમ આપણું આ પિક્ચરની પટ્ટી ઉતરતી જાય છે અને દ્રશ્ય સામે આવે છે. દ્રશ્ય જોઈને ઘેલા બનીએ છીએ, દ્રશ્ય જોઈને ઘેલા બનીએ છીએ, એની સાથે જોડાઈ જાય છે, એમાં રાગ કરીએ છીએ, દ્વેષ કરીએ છીએ, મોહભાવ કરીએ છીએ, કસાયભાવ કરીએ છીએ. આ બધું થયું છે ને કારણે દ્રશ્ય જોવાના કારણે. પણ દ્રશ્યએ કાંઈ એનું કર્યું નથી, દ્રશ્ય જળ છે એણે કાંઈ કર્યું નથી, અને છતાં આજે તેમાં જોડાયો. હવે એ શેનાથી જોડાયો કે સ્વભાવમાં ન રહ્યો અને બહાર ગયો માટે આની અંદરમાં જોડાવાનું બન્યું. એટલે મૂળ વાત પછી ક્યાં આવી? પોતાના સ્વભાવના અંદરમાં રહેવાની. આ સ્વભાવની અંદરમાં જો રહ્યો હોત તો એ સંયમમાં હતો, સંયમ ચૂકી ગયો, બહાર ગયો, નિમિત્ત મળ્યું, નિમિત્તને જાણ્યું, નિમિત્તના ઉપર નિમિત્તની એના ઉપર પ્રભાવ પડ્યો અને પોતે માન પડ્યો. આખી પ્રક્રિયા આ રીતે થઈ. એટલે આખા આખું જગતનું કહો, સંસારનું કહો, તો એનું બધાનું નિર્માણનું કારણ આ છે. આપણે જેમ આત્મસિદ્ધિમાં પ્રશ્ન કરે છે ને શિષ્ય, અને પૂછે છે ને કે ભાઈ ભોગવવાના સ્થાન, ભોગવવાના સ્થાનક કર્મ ભોગવવાના, આ રચના કોણે કરી, કેવી રીતે થાય, કાં તો ઈશ્વરે કરી હોય, કાંઈ કાંઈ કંઈક તો હશે ને. ત્યારે કૃપાળદેવ સમાધાન આપ્યું ને કે કોઈ જરૂર નથી ઈશ્વરની. આ બધું તું જે પ્રકારે કર્મબંધ કરે છે એ પ્રકારે એની રચના આપોઆપ થઈ જાય છે. એવો એક જગતનો નિયમ છે, આપોઆપ જ થાય, એને કોઈ કરવા માટે ઈશ્વરની જરૂર નથી. આવું મોટું વ્યવસ્થાતંત્ર ગોઠવવાની કોઈને આવશ્યકતા નથી, કોઈને ફુરસ જ નથી. પણ તે જેવા કર્મ ભાવ કર્યા છે, ભાવ પ્રમાણે ક્રિયા કરસ એમાં જોડાતો જાય, એટલે વિભાવિક ક્રિયાનું પરિણામ માઠું અને સ્વાભાવિક ક્રિયાનું પરિણામ શાંતિ. તો સ્વભાવમાં જો ઠરે તો શાંતિનો અનુભવ થાય, સ્વભાવની બહાર જાય અશાંતિનો અનુભવ થવાનો છે. હા, દેખીતી રીતે કદાચ સાતા વેદાતી હોય, પણ સાતા તે શાંતિ નથી. સાતા તે દેહની શાંતિ, દેહની સાતા છે, અને દેહની સાતાને પોતે પોતાની સાતા માની અને શાંતિ માની ત્યાં પાછો એ બ્રહ્મમાં પડ્યો છે. જો એ બ્રહ્મથી બહાર આનો આજે વિષયની વિશેષ વિચારણા કરી હોય ને તો ભાનુભીજી મહારાજ સાહેબે જે આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદરમાં જે ચોથું અને પાંચમા પદની જે ચર્ચા કરી છે એ ચર્ચા જોઈ લેવી. બસ એકદમ સ્પષ્ટતા એમાં આવી જાય છે કે આ સંયમમાં જીવ છે અથવા તો અસંયમમાં છે એનું ત્યાં નિરાકરણ આપ્યું છે, અને સંયમમાં હોય છે ત્યારે એને શું વેદન છે, અને અસંયમમાં જીવ જાય છે ત્યારે એનું વેદન કયા પ્રકારનું છે એની ચર્ચા બહુ સરસ રીતે કરી છે. આપણે તો અહીંયા ટૂંકમાં જે વાતને લીધી છે એના સંયોગમાં સંદર્ભમાં લઈ છીએ આપણે કે સંયમી અને અસંયમી. તો વિકાર ભાવમાં પરિણમેલો આત્મા અસંયમી બને છે. વિકાર ભાવ એટલે વિભાવ ભાવ, પરભાવ, અન્ય ભાવ, સ્વભાવથી કંઈક બીજું, સ્વભાવ નહીં એ નહીં નહીં એ તો સ્પષ્ટ, તો જ એને વિભાવ, વિકાર, પરભાવ જે શબ્દ આપવો હોય પછી એને આપીએ, એમાં લેશ માત્ર પણ શંકા નથી. અકસાય ભાવ ચારિત્ર અને કસાયને લીધે જીવ અસંયમી થાય છે, માટે જ્યારે કસાય શાંત થાય ત્યારે આત્મા સંયમી કહેવાય. કારણ કે આત્માનો લક્ષ્ય છે આત્માની શાંતિ. સર્વજીવ સુખને ઈચ્છે છે, કૃપાળદેવે કહ્યું ને, સુખ શું? આત્મિક સુખ. આત્મિક સુખ એટલે આત્માની શાંતિ, આત્માનો આનંદ, એનો અનુભવ. બસ આ જ જોઈએ છે, પ્રત્યેક જીવને જોઈએ છે. પણ એને ખબર નથી કે આત્માના સુખનું, આત્માના આનંદનું સ્વરૂપ શું છે. એક બીજી ખબર એ નથી કે એ શાંતિ, એ આનંદ ક્યાંથી મળે, માટે એ ભટકી અને ચારે તરફ શોધે છે. કુટુંબમાંથી, પરિવારમાંથી, પરિગ્રહમાંથી, સંપત્તિમાંથી, દેશ વિદેશમાંથી, સંયમ આસપાસના જે કોઈ સંબંધો છે એના જગતમાંથી, ચારે તરફથી એ શાંતિ શોધે છે, આનંદ શોધે છે. અને પછી થાકે છે ત્યારે ખબર પડે છે કે આમાં તો ક્યાંય શાંતિ છે, પણ હતી જ નહીં. જેમાં જે વસ્તુ નહોતી એ પ્રાપ્ત કરવા દોડ્યો, એનું એને ખબર નહોતી, માટે કહ્યું. તો એ વાત શું થયું? સંયમની બહાર ગયો, અસંયમી થયો, વિભાવી થયો, કસાઈ થયો, અશાંતિ પ્રાપ્ત કરી, ત્યારે હવે એની ત્યારે એને ખબર પડી કે ઓહો, અહીંયા તો શાંતિ હતી જ નહીં, મેં તો માત્ર મિથ્યા પ્રયત્ન જ કર્યો. એ વાત છે. અકસાયિક ભાવ અને કસાયિક ભાવ, તો અકસાય ભાવમાં હોય તો એ ચારિત્ર, ચારિત્ર એટલે પોતાના શુદ્ધ સ્વભાવમાં ઠરી જવું, એમાં સ્થિર થઈ જવું, શાંત થઈને રમણતા કરવી, આ ચારિત્ર. ચારિત્રનો અર્થ કેવા કપડાં પહેર્યા, પહેર્યા કે ન પહેર્યા એ ચારિત્ર નથી, એ તો બહારનો એક વ્યવહાર છે. પણ ખરું ચારિત્ર તો આ છે, આત્મા પોતે પોતાના સ્વભાવમાં, પોતાના સ્વરૂપની અંદરમાં પહેલા સ્વરૂપને જાણે, પછી એમાં ઠરે એટલે એમાં સ્થિતિ કરે, અને પછી એમાં રમણતા કરે, એટલે એ સિવાય બીજો ક્યાંય પણ એનો ઉપયોગ જવા ન દે, આ એની રમણતા છે. આ જ્યારે અવસ્થા પ્રાપ્ત થાય તો એને કહે છે સંયમ. 42માં કહે છે, હે જીવ, જેથી મનમાં કસાય ઉત્પન્ન થાય છે તે મોહને તથા તેવા પદાર્થોને તો છોડી દે. જો ઉપરની ગાથાના સંદર્ભમાં આગળ વાત આવ્યા, ઉપર વાત કરી કસાયની, તો કે કસાય થાય છે કેવી રીતે? આ જીવ કે કસાય કસાય કરવા માટે કરે છે, શું પુરુષાર્થ શું કરે કસાય કરવા માટે? આપણે કસાય ક્રોધ કરવો છે, આપણે ક્રોધ કરવો છે તો આપણે એના ક્યાંય ક્લાસ એટેન્ડ કરવા પડે ખરા? કેવી જગ્યાએ ક્લાસ એટેન્ડ કરવા પડે? આના કોચિંગ ક્લાસ ચાલે છે, ચાલો ક્રોધ કરવાના ક્લાસ અમે ચલાવીએ છીએ, ક્યાંય જોયું? કેમ થાય છે ક્રોધ? થાય છે શા માટે? એવી જ રીતે ક્રોધ કયો, માન કયો, માયા કયો, માયા લોભ કયો, આ બધા પ્રકારના જે કસાય છે એને માટેના કંઈ ક્લાસ કરવાના નથી. પણ આ જીવને કસાય ભાવ માત્ર ને માત્ર ઉપયોગ બહાર જવાથી જ થાય છે. જો એનો ઉપયોગ અંદરમાં હોય તો એને કસાય ભાવ થવાનું કોઈ પણ કારણ બચતું નથી, પણ ઉપયોગ બહાર જાય છે. શું કહે છે? એ જીવ મનમાં કસાય ઉત્પન્ન થાય છે તે, હવે અહીંયા એને આગળ કહી રાખો ને, મોહને અને મોહ ઉપજાવે એવા પદાર્થ, મોહને તથા તેવા પદાર્થો. તો એક તો તું મોહ છોડી દે, જેના જેના પ્રત્યે મોહ છે એનું એક લિસ્ટ બનાવીએ, જેના જેના પ્રત્યે મોહ છે એનું લિસ્ટ બનાવીએ, ઘરમાં, સંપત્તિમાં, સંતાનોમાં, સંબંધીઓમાં, હા પદાર્થ, પછી ઘણા ઘણા એનું આખું બહુ મોટું લિસ્ટ બનશે. પછી એમાંથી એક 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 કે આજનો એક નિયમ, તો કે શું આજે આજે પ્રત્યાખ્યાન લેવા છે ના, ઉપવાસના તો કે જરૂર નથી, ઉપવાસ નહીં, આમાંથી એક નહીં ઉપર લીટો મારી જાય, બસ આના પ્રત્યાખ્યાન લે, તો સાચી સાધના એ છે. એ આ જીવને કરવી નથી, બહુ કઠણ પડે છે, કરે તો એ કરવાનું છે. તો આ મોહ જે છે એ અને એવા પદાર્થો, મોહ જેમાંથી ઉત્પન્ન થાય છે એવા આકર્ષક પદાર્થો. એકમાત્ર ફૂલ બગીચામાં ખીલું છે તો એની કુદરતી પ્રક્રિયાથી ખીલું, અને માત્ર બાજુમાંથી પસાર થયા, બગીચો આપણો નથી ને વૃક્ષ આપણો નથી, ફૂલે આપણું નથી, છતાં બાજુમાંથી પસાર થયા જોઈને મોહ થયો, ઓહો કેવું સુંદર ગુલાબ ખીલ્યું છે, થયો ને મોહ. કઈ કારણ નથી, પોતાનું જાણે છે, એમાં એને સ્પર્શ કરવાની પણ મનાઈ છે, પાટિયું માર્યું છે કે આને સ્પર્શ કરવો નહીં, તો પણ એના પ્રત્યે મોહભાવ થયા વિના રહેતો નથી. નિમિત્ત આધીન જીવ, આવું નિમિત્ત મળ્યું કે તરત જ વિભાવમાં ચાલ્યો ગયો, એવા એનો ત્યાગ કરવાની વાત કરે. મોહનો અને મોહ ઉત્પન્ન કરાવે એવા પદાર્થો એને તું છોડી દે. મોહ અને કસાયનો ત્યાગ કરવાથી તું નિયમથી રાગવેશ રહીત નિર્મળ જ્ઞાનને પામીશ. જો આ બેનો જો આમાંથી છુટકારો મળી જાય તો કેટલો માર્ગને અહીંયા ટૂંકો બતાવે છે, ટૂંકો કરીને બતાવે મૂકે છે. આટલું તો છોડી દે, માત્ર આટલું છોડી દે તો શું થાય? ત્યાગ કરવાથી તું નિયમથી રાગવેશ રહીત નિર્મળ જ્ઞાનને પામીશ. કારણ કે રાગદ્વેષ કરવા માટેનું કારણ ન રહ્યું ને, મોહ છૂટો, જેમાંથી મોહ ઉત્પન્ન થાય છે એવા સાધનોનો ત્યાગ કર્યો, તો હવે રાગ ક્યાં કરવો, કોના પ્રત્યે કરે? રાગ કરવાનું કોઈ કારણ જ ન રહ્યું, તો રાગ દ્વેષ રહીત નિર્મળ જ્ઞાનને પામીશ. મોહ શુદ્ધ સહજાત્મ સ્વરૂપથી વિપરીત છે, જ્યાં મોહ છે એનું સ્વરૂપ બતાવે છે કે પોતાના આ શુદ્ધ સ્વરૂપથી એ વિપરીત છે, એને સહાયક તો નહીં હાનિકારક છે, એટલે વિપરીત શબ્દ વાપરો. મોહ શુદ્ધ સહજાત્મ સ્વરૂપથી વિપરીત છે અને દુઃખરૂપ છે. પરિણામ હવે એનું પરિણામ બતાવો, પેલા સ્વરૂપ બતાવ્યું, સ્વરૂપ કેવું? તો કે વિપરીત, અને પરિણામ તો કે દુઃખરૂપ. પરિણામ એ દુઃખ જ માત્ર મળે, એમાંથી સુખની પ્રાપ્તિ થાય, દુઃખરૂપ છે. માટે હે જીવ, તે મોહને તું છોડી દે, તારે આ કરવાનું છે, આટલું તું મોહને છોડી દે. આપણે મુનિઓની આ અવસ્થા વર્તમાન જોઈએ છીએ, એને ઘર છોડ્યું, સંસાર છોડ્યું, સારી વાત છે, આપણાથી તેટલું નથી થતું, છોડ્યું, પણ જે છોડવાનું હતું એ નથી છોડ્યું. અહીંયા જો આ વાતને સમજવી હોય તો જે છોડ્યું છોડવાનું છે એ નથી છોડ્યું. તો શું છોડવાનું હતું? તો ભાવથી એનાથી અલિપ્ત થવાનું હતું, એના પ્રત્યેનો લક્ષ છોડી દેવાનો હતો, એના પ્રત્યેનો મોહ છોડવાનો હતો, એના પ્રત્યેની વિચારણા છોડવાની હતી. આ બધું તો છોડ્યું નથી, એટલે જ હજી આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણને એ વાત કરે, પેલા ભાઈને ઓળખો તમે ક્યાંના? તો કે અમે જામનગરના. એમ, જામનગરમાં આ ભાઈને ઓળખો? અમારા સંસારી કાકા થાય. અરે ભલી, આ તે ક્યાં માંડી છે. અરે સંસાર છોડ્યો અને વળી તમે સંસારી કાકા મામાના સંબંધો પાછા હજી યાદ રાખીને બેઠા છો? તો આ કૃપાળુ દેવ આપણને ઠેર ઠેર કહે છે કે તમે આ વસ્તુને લક્ષમાં રાખો, શું છોડવાનું છે. વૃત્તિ છૂટતી નથી, માત્ર વ્યવહાર છોડ્યો. તો વૃત્તિ છોડ્યા વિનો વ્યવહાર છોડ્યો તો એ તો માત્ર ઉપચાર થયો, એનાથી કંઈ પ્રાપ્તિ થતી નથી. વ્યવહારથી સગા છોડ્યા અને વૃત્તિ સગામાં રોકાણી. અહીંયા શું કેવું છે એ વાતને સમજવાની છે. સહજાત્મ વિપરીત છે અને દુઃખરૂપ છે, માટે હે જીવ મોહને તું છોડી દે. મોહના નિમિત્તરૂપ પદાર્થોથી ક્રોધાદી કષાયો ઉત્પન્ન થાય છે. આ કષાયો શેમાંથી થયા? મોહના નિમિત્તે. મોહના નિમિત્તભૂત પદાર્થોથી ક્રોધ આદિ કષાયો ઉત્પન્ન થાય છે, જેથી આત્મા આનંદમાં અંતરાય આવે છે. આત્માના આનંદમાં, નહીં તો પોતે આત્મા અને આનંદ એ પોતાનો. હવે એમાં અંતરો કોણ કરે છે? કોઈ અંતરાય કરતું નથી. બહારનું એક પણ પરિબળ આ આત્માને પોતાના આનંદમાં અંતરાય કરી શકતું નથી. કોણ આવે? કોને ફુરસદ છે આપણા આત્મા આપણા અંદરના આનંદને અંતરાય કરવી? એવું કોને સૂજે? શા માટે સૂજે? એને શું એવું એમાંથી પ્રાપ્ત થવાનું છે? વિચાર કરીએ તો આપણને સરસ ખ્યાલ આવે. વાત તો સાચી, આપણી જ ભૂલ છે. આપણને કોઈ આત્માના સુખને પ્રાપ્ત કરવામાં રોકી નથી શકતું, પણ આપણે પોતે રોકી રહ્યા છીએ. કઈ રીતે રોકી રહ્યા છીએ? તો કે આત્મા આનંદના અંતરાય આવે છે, તેમાં ક્રોધ આદિ કસાયો છે. અને ક્રોધ આદિ કસાયો શેમાંથી થયા? મોહભાવમાંથી થયા. મોહને કારણે, મોહ જે પ્રકાર જે પ્રકારે આપણે મનની અંદરમાં કલ્પના કરેલી એ પ્રકારે અનુકૂળતા ઉત્પન્ન ન થઈ માટે કસાય થયા, ક્રોધ થયો. અને અનુકૂળતા આવી હોત તો રાગ થાત. કાં રાગ થાત ને કાં દ્વેષ થાત, ક્યાંક તો થાત. અને એ બંને કસાયના જ કારણો છે. રાગ અને દ્વેષ એ કસાયના સ્વરૂપ છે. તો એ થાય માટે કસાય આદિનો અભાવ થવાથી તને શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. તારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. આપણે કહીએ ને અમને સંકેતની પ્રાપ્તિ કરવી છે, તો સંકેતની પ્રાપ્તિ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. આત્માનું જ્ઞાન, આત્માનું ભ્રાન, જેવો છે તેવો આત્મ સાક્ષાત્કાર કહો, આત્માનુભૂતિ કહો, જે કહો તે આ સંકેત છે. તો એ પ્રાપ્ત કરવું છે આ જીવને. તો કહે છે કે આ આટલું કર ને, બીજી કયું વાત લાંબી નથી કરી. કસાય યાદીનો અભાવ થવાથી તને શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. માત્ર કસાયમાંથી બહાર નીકળ. જો કસાયમાંથી બહાર નીકળી જાતો તને તારા સ્વરૂપનો પૂરેપૂરો ભાન થશે, અનુભવ થશે. અને એ અનુભવ તને એટલો બધો સુખદ હશે કે તો પછી એક વખતે અનુભવ થયા પછી બહાર જવું તને ગમશે નહીં. તું ત્યાં રોકાઈ જઈશ, તને રોકાવું પડશે. તને આગ્રહ નહીં કરે તો પણ રોકાઈ જઈશ કે ના ના અહીં તો મજા આવે છે. પણ એક વખતે અનુભવ કરે ત્યારે એ અવસ્થા થાય, માત્ર વાતોથી તો નહીં થાય. તો આ કસાય આદિનો અભાવ થવાથી તે શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. અને ભગવતી આરાધનાનો એક રેફરન્સ આપ્યો છે અહીંયા, એમાં કહ્યું છે, કથા એક લીધી છે, એમાં એમ કહે છે કે જે વસ્તુને લઈને કસાય રૂપી અગ્નિ ઉત્પન્ન થાય તે વસ્તુને તજી દેવી જોઈએ. કસાય જેમાંથી પણ ઉત્પન્ન થતો હોય તે કસાયના કારણોનો નાશ કરો. કસાયોનો નાશ કરવાથી કસાય નાશ નથી પામતા. અહીંયા એ વાતને સમજવાની, કસાયોનો નાશ કરવાથી કસાયો નાશ નહીં પામે. કસાયોના કારણોનો નાશ કરશું તો કસાયો નાશ પામશે. કે શેમાંથી કસાય થયા? તો કે ક્રોધ, માન, માયા, લોભ આ બધાની પાછળમાં ક્યાંક મારો મોહ હતો. આજે જો મોહ ન હોય તો ક્રોધ કરવાનું કારણ, આજે આપણી પોતાની વસ્તુ છે કે ભાઈ આ વસ્તુ મારી છે, એને કોઈક હાનિ કરે છે તો મને ક્રોધ આવે છે. મારી વસ્તુ કેમ તોડી નાખી, કેમ ખરાબ કરી? પણ હું જાણું છું મારું નથી, કોકનું છે, તો હવે એનું જે કરવું એ કરે. કાંઈ આવ્યું ક્રોધ નથી, માન કાંઈ આવ્યું. તો આ બધી વસ્તુમાં શું છે? મોહ છે, મારાપણું છે, મમત્વ છે, મારું માયનું છે. માટે પાડોશીનો જુવાન દીકરો મરી જાય એને વેદના કેટલી, અને આપણો સ્વજન 80 વર્ષે ગયો હોય તો વેદના કેટલી. જો ઓલો જુવાન ગયો છે તો એટલું વેદન નથી, વેદના નથી થતી જેટલી 80 વર્ષનો આપણો સ્વજન. કા સ્વજનો કહ્યો એને, કહ્યું શું? સ્વજન, મારો. અહીંયાથી મૈરા, આ મૈરા અહીંયાથી મારો કર્યો એમાં મૈરા. તો એ વાતને બરાબર જો લક્ષમાં લીધી હોય તો કે છે મોહના આ બધા કસાયરૂપી અગ્નિ ઉત્પન્ન થાય એ વસ્તુને તજી દેવી જોઈએ. વિષયાદી સામગ્રી તથા અજ્ઞાની પાપી આત્માઓનો સંગ મોહ અને કસાયમાં સહાયક થાય છે. વિષયાદીની સામગ્રી, ઇન્દ્રિયના વિષયો છે, એની સામગ્રી આપણે જોઈએ જ છે, કારણ કે ઇન્દ્રિયોને પોષણ આપવું છે એટલે એની સામગ્રી એકઠી કરીએ છીએ. આહાર ખાસ કરીને મુખ્યત્વે જુઓ તો પછી વિશેષ ઔષધ, પછી આગળ વધો શરીરને રુષ્ટપુષ્ટ કરવાના અનેક પ્રકારના ટોનિક, વિટામિન્સ, જે કહો તે, પછી આ મનને ખુશ કરવા માટે થઈને મનોરંજનના સાધનો, આ બધું આપણે એકઠું કરીએ છીએ. તો એકઠું કરીએ છીએ બધા શું? આપણા વિષયોને પોષવા માટે. તો કે સંગ, મોહ અને કસાયમાં સહાયક બને વિષય આદિ સામગ્રી. અને બીજી એક વાત, અજ્ઞાની અને પાપી આત્માઓનો સંગ, જેવો વિષયની સામગ્રી જે હાનિકારક છે ને, એવી રીતે આવા જીવોનો સંગ એ પણ આ આત્માને હાનિકારક છે. ને આ શાસ્ત્રોક્ત રીતે એની છણાવટ તો બહુ ઘણી બધી કરી છે. અજ્ઞાની અને પાપીનો, આપણે સામાન્ય રીતે આપણો છોકરો હોય એને પણ સારી સોબત ન હોય, અથવા તો કોઈ એવો છોકરો હોય સ્કૂલનો જાણતા હોય કે આ તોફાની છે, તો માત્ર એની સાથે રમતમાં જતો હોય ને તો પછી છોકરાને પાછો વળી, એની સાથે રમવા જેવું નથી. કા તો કે એ સોબતની અસર તને થશે, તું એના જેવો તોફાની થઈશ. હવે છોકરાને આપણે જ્ઞાન આપીએ છીએ પણ એ જ્ઞાન આપણે લેવું નથી. આપણે આપણને આપણી જાતને ક્યારેય કહ્યું કે આ તોફાનીની વચ્ચે તું જામા, આ બધે ચારે કોર્સ વિશ્વમાં તોફાન ચાલી રહ્યું છે, એનો સંગ કરીને તું તોફાની બનીશ? તો ભાઈ એ વિચારવા માટેની ત્યાં એની તૈયારી નથી. માટે સર્વનો ત્યાગ આત્માને શ્રેષ્ઠ છે. સત્સંગ, સદગુરુ સેવા, સત્સંગ સદગુરુ સેવા, શાસ્ત્ર વાંચન આદિ શુભ સામગ્રી કસાયોને શાંત કરે છે. જો કસાય શાંત કરવાનો, પેલા અત્યાર સુધી બતાવ્યું છું કસાયનું સ્વરૂપ અને કસાયથી થતી હાનિ, એ બધું બતાવ્યું, ભયસ્થાન બતાવ્યું. હવે એ ભયસ્થાનથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે. તો કે કસાયથી તમ મુક્ત થવું હોય તો શું કરવું? સત્સંગ, સત્સંગનું સેવન. આપણે જ્યારે આટલા વખત ત્યાં જોઈએ છીએ, આપણે પોતે જ્યારે અહીંયા આપણો અનુભવની વાત છે, હાલની વર્તમાનની, આપણે સત્સંગમાં હોઈએ છીએ ત્યારે આપણા ભાવ કેટલા શાંત છે, કેટલા બધા શાંત અહીં ભાવમાં છીએ. બહાર સત્સંગ છોડીને બહાર ગયા પછી આપણને જે બીજાનો પરિચય થાય અને ત્યાં તરત જ આપણા ભાવ પલટાઈ જાય છે, એ અલગ વાત છે. પણ જ્યાં સુધી સત્સંગમાં છીએ ત્યાં સુધી એક બીજી વસ્તુ, સત્સંગની અંદરમાં જે ભાવ છે એ પાછા નાશ નથી પામતા. ભલે આપણે બહાર જઈએ છીએ ને કોઈની સાથે ઝઘડો કરી બેસીએ છીએ, પણ પાછું વળતા વાર નથી લાગતી. આ જરા અવલોકન રાખવું, પાછું વળતા વાર, એક રોજની ગાંઠ નથી વળતી. હવે પેલા વળતી, હવે નથી વળતી, એ સત્સંગનું પરિણામ છે. હવે એમ હશે, જવા દો ને, હવે એ તો આળો મૂર્ખ છે, એને ક્યાં ભાન છે ને તો આવું કરે, હવે હું ક્યાં એની પાછળ જાવને ખોટો. તો આ તરત આ ભાવ ક્યાંથી આવ્યો, આ સમજણ આવી ક્યાંથી? સત્સંગમાંથી આવ્યું. સત્સંગમાંથી થયું કે એણે એનું કામ કર્યું, તું તારું કામ કર, એની પાછળ તું પણ વિભાવ ભાવમાં પડીશ તો તારું હિત થશે. એ તો એનું હિત કરે છે પણ તારે તારું હિત કરવું છે. તો આ જો સત્સંગ કર્યો હોય તો એમાંથી એ પાછો વળે, ભલે નિમિત્ત મળ્યું એટલે એક વખત એમની વચ્ચે આવ્યો, ઘેરાયો એનાથી, પણ પાછો વળી ગયો. અને આ જ શીખવાનું, જેમ જેમ કરતો પાછો વળતો જશે ને, એમ કરતા કરતા એક દિવસ એવો આવશે જવાનું જ છૂટી જશે, પછી ત્યાં જશે જ નહીં, એ રોકાઈ જશે પાછો વળેલો. અત્યારે જાય છે પાછો વળે, જાય છે પાછો વળે, અને પછી એક એવી ભૂમિકાએ પહોંચી જાય કે પછી પાછો નહીં, પાછો વળ્યો એ વળ્યો, હવે એ જાય. જેમ આપણે કહીએ ને ઘણી વખત ધર્મના દ્રષ્ટાંતો આપે કે એક વખત વૈરાગ્ય એવો દ્રઢ થયો, ગયા તે ગયા, હવે ઘરની સામે જુએ બીજા, હા કેવો ભાવ આવ્યો કે ક્યાં તમે તો એક વખત ગયા, માત્ર એક જ વખત ગયા, એ તો અને કેટલા આખી આખું જીવન તમે, અડધું જીવન, 50 વર્ષની જિંદગી કાઢી નાખી, અને એ મહિનો દેખ્યો તમે સંયમના માર્ગમાં ગયા, અને હવે તમે આટલો બધો દ્રઢ નિર્ધાર કે હા થઈ ગયો, પાકો નિર્ધાર થઈ ગયો, એક ભૂમિકા બંધાઈ ગઈ, એ ભૂમિકા આવી ગયા. ચમત્કાર નથી, ભૂમિકા બાંધી છે, એમાં સત્સંગનું બળ હતું, માટે થયું છે, એમનેમ નથી થયું. શાસ્ત્ર વાંચન આદિ શુભ સામગ્રી કસાયોને શાંત કરે છે. તેથી મુમુક્ષુ હંમેશા તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં હોય છે. આ એનો પુરુષાર્થ, એને આ જ પ્રશ્ન, કોઈ પણ પ્રકારે શું છે કસાયોને શાંત કરવાની સામગ્રી એકઠી કરવી, તે પ્રાપ્ત શું કરવું, જા કસાયોને શાંત કરે એવી સામગ્રી એકઠી કરવી, તે આ પુરુષાર્થ, જેને આપણે ધર્મ કહીએ, ધર્મ પુરુષાર્થ કહીએ, જે કહીએ તે. તો કસાયોમાં આપણે શું કહ્યું, એક સત્સંગ સદગુરુની સેવા, અને બીજું શાસ્ત્ર વાંચન. સત્સંગનો યોગ ન હોય, સદગુરુની સેવાનો યોગ પણ ન મળતો હોય, ત્યારે ત્રીજો ઉપાય છે શાસ્ત્ર વાંચન. આપણે પહેલામાં જઈએ અને પહેલા બેને ભૂલી જઈએ એવું નહીં ચાલે. મળે તો એ ઉત્કૃષ્ટ છે, કરવા જેવું છે, પણ ન મળે તો આપણે માટેનું આ એક સાધન આપ્યું છે. સત્સંગ કસાય તથા મોહને દૂર કરવાનું ઉત્તમ નિમિત્ત છે. જો અમારે પાછું આ ત્રણેયની વાત કરીને છેલ્લે પાછું સત્સંગ ઉપર જોર આપ્યું, આ ત્રણેયની અંદરમાં બળવાન તો કે સત્સંગ. કૃપાળુદેવે પાને ભરી ભરીને પાને પાને સત્સંગનો મહિમા ગાયો છે, સત્પુરુષનો મહિમા ગાયો છે, આત્માનો મહિમા ગાયો છે. આ જ કહેવા માટે, આ જ સમજાવવા માટે કહ્યું છે. એ વાતને લક્ષમાં લેવા જેવી છે. આત્મરતિવાળા આત્માઓ જગતમાં સુખી છે. 43મી ગાથામાં જે કોઈ જ્ઞાની પુરુષ મનમાં તત્વ તથા અતત્વને જાણીને સંભાવમાં સ્થિત થાય છે અને જેની આત્મ સ્વરૂપમાં લીનતા છે તે જીવો આ જગતમાં પરમ સુખી છે. સુખી આપણે તો કહીએ, આપણી એકઈ વ્યાખ્યા કામ આવે એવી છે? સુરજભાઈ આવે કોકે હમણાં જો વિદેશથી 50 લાખની ગાડી મંગાવી હોય અને આપણે પાંચ દરવાજે પડી હોય, મંદિરમાંથી બહાર નીકળતા જોઈએ, આપણે શું કહે, ઓહો કેવા સુખી છે, 50 લાખની ગાડી મંગાવી છે. હા, આપણું માપ, આપણો માપદંડ ત્યાં, આપણે સુખને માપીએ છીએ. આપણી માપદંડની આપણી ફૂટપટ્ટી કઈ છે? સમૃદ્ધિ, પૈસા, ભૌતિક. એ ભૌતિક પૈસા એનો પરિગ્રહ એને આપણે એમ કહીએ છીએ કે સુખી. ત્યારે આ જ્ઞાનીની વાત તો એનાથી સાવ વિપરીત છે. એ તો કહે છે કે એમાં સુખનો અંશય નથી, તને સુખ લાગે છે પણ એમાં સુખનો અંતય નથી. જેમ એક નાળિયેર હોય ને, જ્યારે નાળિયેર આપણે બજારમાં મળતા હોય નાળિયેર, નાળિયેર લઈને પછી આમ લઈએ ત્યારે શું કરીએ, કા શું જોઈએ છે એમાં, એમાં શું જોઈ, પાણી છે કે નહીં? હા, પાણી અને ન હોય ઓલું ખખડતું હોય ખાલી ગોટો, પાણી ન હોય તો શું કરીએ, મૂકી દઈએ. કા તો કે એમાં પાણી નથી. એમ આ જ્ઞાની પુરુષ જાણે છે કે આમાં પાણી નથી આ સંસારમાં, ક્યાંય આ જ્યાં જ્યાં મોહ કર્યો ક્યાંય પણ કર્યો તેમાં પાણી નથી, માટે એનો ત્યાગ કરતા એના જરાય વાર નથી. અને આપણને એ ગડગડિયું છે તો પણ આપણને જોઈ છે, કાંઈ વાંધો નહીં, એમાં પાણી છે કે નહીં આપણે એની ચિંતા કરવી નથી, જેવું છે એવું. હું આ સંસારીની દ્રષ્ટિ છે, સંસારી પાણી જોવા રોકાતો નથી અને જ્ઞાની પાણી જોયા વિના આગળ વધતો નથી, એનું માપ કાઢે છે. આટલો ફેર છે. એમ કે ના, આજ તત્વ સાચું છે. એટલે અહીંયા વાત છે નહીં આપણી, તત્વ અને અતત્વનો નિર્ણય કરવાની વાત છે. તત્વ તે આત્માનો અને અતત્વ તે આત્માથી સૌહીન. કૃપાળુદેવે એક શબ્દમાં કહી દીધું, આત્માથી સૌહીન. અરે બધું આ દેહ તો કે એ નહીં. અરે હજી હમણાં સાહેબ 2 લાખ રૂપિયા ખર્ચીને હાર્ટની સર્જરી કરી 9 બે આડ્યું તો કે એ હીન, રજાવા દે તું. હા, તારું ઓરિજિનલ ને ડુપ્લિકેટ બધું હીન. આત્માથી સૌહીન કેવી જ્ઞાનીઓની વાતને સમજવી પડે બરાબર રીતે. તો કે જે તત્વ અને અતત્વને જાણીને સંભાવમાં સ્થિત થાય. તત્વ તો એક જ આત્મતત્વ છે, તત્વ બાકી કોઈ પણ તત્વ તે તત્વ નથી. છે ભલે આપણને ધર્મકથાઓમાં કીધા 9 તત્વની વાતો કરી, 6 દ્રવ્યની વાત કરી, પણ મુખ્યતા તો એક આત્માની કરી છે. આત્માને સમજવા માટે 6 તત્વ સમજવાના છે, નહીં તો 5 તત્વની આપણે શું પડી છે. પણ સમજવા માટે જરૂરી છે, 9 તત્વ આત્માને સમજવા માટે છે, બાકી આપણને બીજી રીતે એનો ઉપયોગ નથી. આપણે તો આત્મ તત્વમાં જવું છે. આ તત્વ છે ને અતત્વ છે માટે કરીએ. બહેનો થાળીમાં ઘઉંની સિઝન આવે, થાળીમાં ઘઉં લઈને બેઠા હોય, કોઈ આવીને પૂછે શું કરો છો, ઘઉં વીણું છું. કરે ઘઉં વીણે, વીણે ખરા, વીણે હું વીણે. બસ આ જ્ઞાનીઓનું કામ છે. જ્ઞાની કાંકરા વીણે છે. આ બેનો ઘઉં કાંકરા વીણે છતાં એમ કે છે કે અમે ઘઉં વીણીએ છીએ. આ દ્રષ્ટિનો ફરક છે. અત્યારે શું છે, ઉપયોગની જાગૃતિ કેટલી છે એ જ્ઞાનીઓની અને આપણી જાગૃતિમાં કેટલો અભાવ છે, આ એકમાત્ર દ્રષ્ટાંતથી એક સમજવાની વાત છે. તો એ વાતને સમજવા કે જે વસ્તુ તાત્વિક તત્વ શું છે એને જુદું પાડે છે, જોકે એની પ્રક્રિયા સાચી છે, તત્વને જુદું પાડે છે, અતત્વને બહાર કાઢે છે. અતત્વ જે લાગ્યું કાંકરો કસ્તર કચરો એ બધું બહાર કાઢ્યું, તત્વરૂપ હતું એને સારભૂત લઈ લીધું. જ્ઞાનીઓ આ જ કરે છે, આખા સંસારમાં જ આપણી જેમ જ રહીએ છે, આપણી જેમ જ રહીએ છે જ્ઞાનીઓ, અને છતાં તત્વ સારભૂત લઈ લે છે અને બાકીનું છોડી દે છે. હમણાં આપણને ભાઈ પેલું એક આપ્યું છે, એમાં કીધું ને કે માખણ છે એ વિરલા ખાઈ જાય છે અને છાશ છે એ સંસારીઓ. સંસારીઓ છાશની પાછળ ઘેલા બન્યા છે અને જ્ઞાનીઓ માખણ તારવીને લઈ ગયા. તો હવે આપણે જ્ઞાનીય માર્ગે જવું છે, સંસારી માર્ગે જવું, છાશ પીવા રોકાવું છે કે માખણ ખાવું છે, નક્કી આપણે કરવાનું, નિર્ણય આપણો. બંને વસ્તુ મફતમાં મળવાની છે, ક્યાંય પૈસા ખર્ચવાના નથી. માખણ એ મફતમાં અને છાશ એ મફતમાં, નિર્ણય આપણો. જ્ઞાનીઓ મફતમાં જ માખણ ખાય છે અને આપણે છાશે મફતમાં નથી લેતા. હા, અહીંયા આપણે પાછા કર્મ બાંધીએ છીએ. છાશે મફતમાં નથી લઈ શકતા, એટલો ભેદ છે. આપણે એ દ્રષ્ટિ જોવાની છે. એટલે તત્વો અતત્વ એટલે ચેતન સિવાયના જે કંઈ તત્વો છે એ ચેતનને ઉપકારી નથી. નવ તત્વ સમજણ માટે બરાબર, પણ આત્મા સિવાયના, જીવ તત્વ સિવાયના જે કોઈ તત્વ છે એ બધાની ખતમણી અતત્વમાં થાય, એને અતત્વ કહેવા પડે. એને પછી તાત્વિક તત્વ દ્રષ્ટિએ, એને ભાષાની દ્રષ્ટિએ અથવા તો વ્યવહારની દ્રષ્ટિએ એમ કહેવાય કે એ પણ તત્વ છે. ના નથી, ભૂતગળ પણ તત્વ છે, ના નથી પડાતી, પણ છતાં અતત્વ માટે કહી દઉં કે ઉપકારી નથી. જે ઉપકારી છે, હિતકારી છે એ તત્વ છે, અને બાકીનું જે હિતકારી નથી એને અતત્વની અંદરમાં સમજી શકાય. જ્ઞાની એટલે અહીંયા જે કહ્યું ને એ જ્ઞાની પુરુષને આગળ કરીને વાત કરી છે. જ્ઞાની પુરુષ મનમાં તત્વ તથા અતત્વને જાણીને સંભવમાં સ્થિત થાય છે. હવે સંભવમાં સ્થિત થવું એટલે કયો તત્વને જાણે તો સ્થિત થાય? પોતાના આત્મતત્વમાં રોકાય તો સ્થિર થાય, સંભવમાં રહે. અને એનાથી સિવાયના બીજા કોઈ પણ તત્વમાં જાય તો વિભવમાં જવું જ પડે છે. એમાં સંભવમાં સ્થિત થવામાં તત્વ અને અતત્વનો નિર્ણય કરે છે. અને જેની આત્મ સ્વરૂપમાં લીનતા છે તે જીવો આ જગતમાં પરમ સુખી છે. આત્મ સ્વરૂપમાં લીનતા, આ જ્ઞાનીની દ્રષ્ટિ છે, અધ્યાત્મની દ્રષ્ટિ છે. અને આપણી દ્રષ્ટિમાં જ્યાં સુધી નથી ખુલી ત્યાં સુધી આપણે બીજામાં સુખ માનીએ છીએ. જ્ઞાની કહે છે કે આમાં સુખ છે. યદ્યપિ આ આત્મા વ્યવહાર નહીંથી અનાદિકાળથી આઠ પ્રકારના કર્મથી બંધાયેલો છે, તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ આદિ બંધોથી રહિત છે. નિશ્ચયથી તો જુદો છે, હા, ભલે વ્યવહાર નહીંથી આપણે એને બાંધેલો કહીએ છીએ. જોકે આત્મા અશુદ્ધ નિશ્ચય નહીંથી પોતાના ઉપાર્જન કરેલા એવા શુભ અશુભ કર્મના ફળનો ભોગતા છે. પણ આ બધી શું છે? વિભાવ ભાવનું પરિણામ છે. શુભ અશુભ જે કંઈ આપણને યોગ મળે છે, શુભનો કે અશુભનો, એ બધા વિભાવ ભાવનું પરિણામ છે. વિભાવ ભાવ પૂર્વે કરેલો છે, પરિણામ આજે લક્ષમાં આવે છે. શુભ અશુભ કર્મના ફળનો અને એને ભોગવે છે ત્યારે લક્ષમાં આવે છે, ફળનો ભોગતા છે. તો પણ શુદ્ધ દ્રવ્ય આર્થિક નહીંથી વિતરાક પરમાનંદ સુખરૂપ અમૃત રસનો એ ભોગતા છે. હવે શુદ્ધ નહીં બતાવ્યો, શુદ્ધ દ્રવ્ય આર્થિક નહીંથી, એટલે જેને શુદ્ધ નહીંથી કહે તો એ ભોગતા શેનો છે? પોતાના સુખનો ભોગતા છે. બાકી તો વિભાવમાં જે ભોગતા જે ભોગવે છે એ પણ એ સ્વભાવની બહાર છે, માટે એને એ ભ્રાંતિનું સ્વરૂપ છે, પણ લક્ષ્મણ નથી આવતું. એ બહારમાં છે પણ સ્વરૂપમાં, જો સ્વરૂપની રમણતામાં હોય તો એને બહારના કોઈ પણ કર્મો જે આવે છે, વેદાઈ જાય છે, ભોગવાઈ જાય છે, તો પણ એના પ્રત્યેનો લક્ષ્ય જતો નથી. ભોગવવા છતાં ભોગ ઉપર લક્ષ્ય નથી જતો. દ્રષ્ટાંતથી સમજ હોય તો ભગવાન મહાવીર, એના કાનમાં ખીલા ઠોકાય છે પણ સ્વરૂપમાં લીનતા છે. કર્મ આવ્યું છે, વેદાય છે, ભોગવાય છે, બધું છે, છતાં એના ભોગવટા ઉપર એનો લક્ષ્ય નથી, માત્ર સ્વરૂપની અંદરમાં છે. તો એ બહારની ક્રિયા બહારમાં થઈ રહી છતાં એને કોઈ જાતની અસર ન થઈ, પોતે પોતાના સ્વરૂપની અંદરમાં રહ્યા તો આત્મિક સુખ અને આત્મિક આનંદ એને પ્રાપ્ત કરી શક્યા. અને એ સ્થિતિ નથી ત્યારે એની સાથે જોડાઈ જાય છે, અને જોડાઈ જાય છે એટલે તરત જ આ શું થઈ રહ્યું છે ક્રિયા, તો તરત જ એ ક્રિયા ઉપર લક્ષ્ય જાય છે. લક્ષ્ય જેવો થાય છે એટલે અહીંયા ક્રોધ થાય છે, માયા થાય છે, કંઈ ને કંઈ પ્રકારના કસાયોમાં ઉત્પન્ન થઈ આવીને રહેતા નથી. વ્યવહાર નહીંથી કર્મનો અભાવ થયા પછી મોક્ષ થાય છે. વ્યવહાર નહીંની વાત કરતા, કર્મનો અભાવ તો નિશ્ચય નહીં છે, પણ વાત તો એ છે સર્વથા કર્મરહિત અવસ્થા જેને પ્રાપ્ત થઈ એને જ સિદ્ધપદની પ્રાપ્તિ થઈ છે. સર્વથા કર્મરહિત તો એ કર્મનો અભાવ એને મોક્ષ કહ્યો. સર્વથા વ્યવહાર નહીંથી કર્મનો અભાવ થયા પછી મોક્ષ થાય છે, તો પણ શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્ય આર્થિક નહીંથી આત્મા સદા મુક્ત જ છે. પરિણામ ઉપર આધાર છે, કેવા પરિણામ છે એના ઉપર છે. શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણ કરનાર આ કેવડી દશા છે, આ અચિરશંકરની કેવડીની દશા છે, એમની પાસે આવા ભાવ હોય. એટલે શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણ કરનાર શુદ્ર દેવ્યાર્ચિક નૈસી આત્મા સદા મુક્ત જ છે. આવો આત્મા પણ મુક્ત છે, એ પણ મોક્ષમાં જ છે, એ મોક્ષનો જ આનંદ. જેવો સિદ્ધ પરમાત્મા જેવો શાંતિ અને આનંદનો અનુભવ કરે છે, એવો જ શાંતિ અને આનંદનો અનુભવ દેહમાં રહીને કેવડી અને તીર્થંકરો કરે છે. વ્યવહાર નહીંથી જીવ ઇન્દ્રિય જનિત મતિ શ્રુત આદિ જ્ઞાનવાળો તથા ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન આદિ દર્શનવાળો કહેવાય છે, તો પણ નિશ્ચયથી સંપૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાન તથા કેવળ દર્શન સ્વભાવવાળો આત્મા છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ આ વ્યવહારથી બાહ્ય સ્વરૂપની અંદરમાં આપણે એને ઇન્દ્રિયની વાત કરીએ, મતિ શુદ્ધ જ્ઞાનની શ્રુત જ્ઞાનની જે કરવી હોય તે કરીએ, પણ એ બધા વ્યવહારથી ઉપચારથી કેવા પડે સમજવા માટે. બાકી હકીકત શું છે બતાવી છે, નિશ્ચયથી સંપૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાન તથા કેવળ દર્શન સ્વભાવવાળો આત્મા, આત્માનું સાચું સ્વરૂપ આ. આને તમે શુદ્ધાત્મા કહો, આને તમે પરમાત્મા કહો, આને તમે ભગવાન કહો, આને તમે વિતરાગ કહો, આને તમે જીનેશ્વર કહો, નામ ગમે તે આપો, પણ એ આત્મ સ્વરૂપની અવસ્થા આ છે. વ્યવહાર નહીંથી આત્મા નામ કર્મથી પ્રાપ્ત દેહ પ્રમાણ છે. આ વ્યવહારથી આપણે કહીએ ને કે ભાઈ આત્મા ક્યાં કેવો, તો કે દેહ પ્રમાણ બરાબર છે, પણ એ પણ કથન વ્યવહારથી છે. તો પણ નિશ્ચયથી લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે. જો ત્યાં નિશ્ચયથી ભેદ પાડ્યો, ઉપયોગ બહાર જાય છે ત્યારે લોકાકાશ પ્રમાણે એને બતાવ્યો, ઉપયોગ અંદર છે તો દેહ પ્રમાણ બતાવ્યો છે, દેહની મર્યાદામાં છે ત્યાં સુધી. વ્યવહારથી આત્મા પ્રદેશોના સંકોચ વિસ્તાર યુક્ત છે, તો પણ શુદ્ધ અવસ્થામાં કંઈક ન્યૂન ચરમ શરીર પ્રમાણ પ્રમાણે છે. પારમાર્થિક નહીંથી આત્મા ઉત્પાદ વ્યય તથા દ્રવ્ય સહિત છે, તો પણ દ્રવ્ય આર્થિક નહીંની અપેક્ષાએ નિત્ય ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવવાળો છે. આ પ્રમાણે પ્રથમ નિજ શુદ્ધાત્મ દ્રવ્યને અથાર્થપણે જાણી તથા આત્માથી ભિન્ન એવા પુદ્ગલાદિ પર પદાર્થને પણ સમ્યક રીતે જાણી, જો ઉપર થોડી જે વાત ચાર પાંચ લાઈનમાં છે એ બધું દ્રવ્યાનુયોગનો કઠણ વિષય છે, પણ છેલ્લે ઉપસંહાર જે ચાર લાઈનમાં પાછો કર્યો ને એને વાત આપણે લક્ષ્યમાં લઈ શકીએ એવી છે. આ પ્રમાણે પ્રથમ નિજ શુદ્ધ આત્મદ્રવ્યને યથાર્થપણે જાણી તથા આત્માથી ભિન્ન એવા પુદ્ગલાદિ પર પદાર્થોને પણ સમ્યક રીતે જાણી મિથ્યાત્વ રાગ આદિ વિભાવ ભાવોને ત્યાગ કરી જે જીવ પોતાના શુદ્ધ સ્વભાવમાં લીન થાય છે તે ધન્ય છે. આટલી વાત આપણને સમજાય. આત્મા સિવાય જેટલા પુદ્ગલ પરમાણુઓનો આપણને સંગ છે એ બધા પર પદાર્થ છે, આપણા સુખનું કારણ નથી, આપણા હિતનું કારણ નથી, આપણા જીવનના આધારનું કારણ નથી, આપણા અસ્તિત્વનું કારણ નથી, આપણા નિત્યત્વનું કારણ નથી, આપણા મોક્ષનું કારણ નથી. પાંચે પદને એની સાથે મૂકો અને જુઓ, એકે પદાર્થ પર પદાર્થ એ આ આત્માને ક્યાંય ઉપકારી નથી, કોઈ કારણ નથી એને, કારણ કે પોતે પરિપૂર્ણ છે. ઉપકારી કોને જોઈએ? મારે તમારો ઉપકાર ત્યારે જોઈએ કે મારે કાંઈ ઘટતું હોય. હું પરિપૂર્ણ હોય તો મારે તમારા ઉપકારની આવશ્યકતા રહેતી નથી. આત્મા પરિપૂર્ણ છે, સ્વાધીન છે, એને આ પર કોઈ પણ પર પદાર્થના એને ઉપકારની જરૂર નથી. તો એ જ્યારે આવો જ્યારે એને સમજણ આવે છે ત્યારે એ જાણે છે કે હું મારા પોતાના સ્વભાવમાં એમાં જ સુખી છું, એ જ મારું સુખ છે, એ જ મારો આનંદ છે, એનું જ મને વેદન છે, બસ. પછી એને બીજા કોઈ પર પદાર્થ સાથે રહેતો નથી. એટલે જે કદાચ પુદ્ગલ આદિ પર પદાર્થોને પણ સમ્યક રીતે જાણે, સમ્યક રીતે જાણવું એટલે આ રીતે જાણવું કે આ મારા હિતનું કલ્યાણનું કોઈ કારણ બની શકે એમ નથી, જાણી મિથ્યાત્વ રાગ આદિ વિભાવ ભાવનો ત્યાગ કરી જે જીવ પોતાના શુદ્ધ સ્વભાવમાં લીન થાય તે જ ધન્ય છે. મોક્ષ અભાવરૂપ નથી તેમ પોતાના ગુણોની હાનિરૂપ પણ નથી, કારણ કે જે લોકો મુક્તિને અભાવરૂપ તથા ગુણોની હાનિરૂપ માને છે તેઓને ત્યાં તપ આદિ વડે તેની સિદ્ધિ યોગ્ય નથી. આ જો મોક્ષને માટે થઈને તપ આદિ કરે છે પણ એની અંદરમાં સમજણ જોઈએ. મોક્ષ અભાવ, મોક્ષનો અભાવ જ નથી, તું છો મોક્ષ સ્વરૂપ. જો તું છો મોક્ષ સ્વરૂપ કૃપાળુ દેવ આપણને કહેતા હોય તો આપણને મોક્ષનો અભાવ ક્યાં રહ્યો? સમજીએ, આપણે મોક્ષમાં છીએ. મોક્ષ જો આપ નહીં તો કૃપાળુ દેવનું કથન ખોટું, એણે આપણને કહી દીધું તું છો મોક્ષ સ્વરૂપ, તો આપણે સમજવું જોઈએ કે કાં તો એ સાચા ને કાં આપણે સાચા. આપણે આપણને સાચા માનતા હોય તો આપણે કેવું પડે કૃપાળુ દેવની કથન ખોટું હા કહી શકશો? આપણે મોક્ષ સ્વરૂપ છીએ પણ મોક્ષના સ્વરૂપને જાણતા નથી, મોક્ષનો અનુભવ ક્યારેય લીધો નથી, માટે પર પદાર્થમાં સુખ શાંતિનો અનુભવ કરીને ત્યાં આપણે શાંતિ શોધીએ છીએ, માટે આ બાજુ લક્ષ્ય જતો નથી. જો અહીંયા લક્ષ્ય અંદરમાં જાય તો એ વાત પકડાય, અંદરમાં લક્ષ્ય કરવાની વાત છે. અહીંયા મોક્ષ અભાવરૂપ નથી, પોતાના ગુણોની હાનિરૂપ પણ નથી, પોતાના ગુણને હાનિ કરે એવું પણ નથી. કારણ કે જે લોકો મુક્તિને અભાવરૂપ તથા ગુણોની હાનિરૂપ માને છે તેઓને ત્યાં તપાદી વળે તેવી સિદ્ધિ યોગ્ય નથી. આ જીવ અનાદિકાળથી કર્મબદ્ધ છે. હવે જીવની વર્તમાન અવસ્થા અનાદિકાળથી કર્મથી બંધાયેલો છે. ખરેખર તો થોડોક વિચાર કરીએ ને તો આપણને એમ થાય કે આ પણ વ્યવહારથી કથન કરવું પડે છે. આપણે કર્મથી બંધાયેલા છીએ એ કથન પણ વ્યવહારથી છે. આત્મા તો મુક્ત જ છે, આત્માને કોઈ કર્મ બાંધતું નથી, આત્મા કર્મ બાંધે છે, આત્મા કર્મને પકડે છે, આત્મા કર્મને પકડે છે. આ ભાનુજી મહારાજ સાહેબે બહુ સરસ ચણાવટાની કરી છે. આ બધાને હું તો ખરેખર કહું છું, ભાનુજી મહારાજના આત્મસિદ્ધિ ઉપરના વિવેચનો બે ગ્રંથ બહુ સારી રીતે અભ્યાસ કરવા જેવા છે, બહુ સૂક્ષ્મતાએ શાંતિથી કરવા જેવા, કોઈ ઉતાવળ વિના કરવા જેવા, ઘણું તત્વ પકડાશે. ઘણી એટલે એટલી બધી એમણે એની અંદરમાં પોતાનો એની અંદરમાં ઉપયોગને સ્થિર કરી અને પુરુષાર્થ કર્યો છે. એ આપણે વાંચીએ ત્યારે આપણને એનો લક્ષ થાય, પણ શાંતિથી વાંચવું પડે. અભ્યાસની રીતે વાંચી જવાની રીતે નહીં થાય, અભ્યાસની રીતે થશે તો જ એનો ઉપયોગ થશે. આ જીવ અનાદિકાળથી કર્મબંધ છે, પોતાના શુભ શુભ કર્મને ભોગવે છે, તે કર્મક્ષયથી મોક્ષ અવસ્થા પામે છે. જ્ઞાતા દ્રષ્ટા તથા ચરમ શરીરથી કંઈક ન્યૂન આકારવાળો સંકોચ વિસ્તારરૂપ ધર્મવાળો ઉત્પાદ વ્યય અને દ્રવ્યવાળા તથા પોતાના ગુણોથી યુક્ત એવો આ આત્મા છે. આ આત્માને વ્યવહારથી પણ સમજાયો છે, નિશ્ચયથી પણ સમજાયો છે, બંનેથી વિચારવાનો છે. પહેલાં વ્યવહારથી સમજવો, પછી નિશ્ચયથી સમજવો, નિશ્ચયથી સમજીને પછી વ્યવહારની સમજણને ગૌણ કરવાની, આ બધી એની આખી પ્રોસેસ છે, એ બધું કરવું પડે. આવી રીતે આત્માને જાણવાથી સાધ્યની સિદ્ધિ થાય છે. છેલ્લે આત્માને નિશ્ચય નથી બરાબર જાણી લીધા પછી એ આત્માની સિદ્ધિ થાય છે, સાધ્યની સિદ્ધિ થાય છે. અન્ય રીતે નહીં, આત્મતત્વનું જ્ઞાન જ યથાર્થ તત્વ છે. જો હવે તત્વની વાત ત્યાં આપણે શરૂઆત કરીને અહીંયા પાછા લઈ ગયા. આત્મતત્વનું જ્ઞાન એ જ તત્વ, બાકી અતત્વ. ખ્યાલ આવે છે? આત્મતત્વનું જ્ઞાન જ યથાર્થ તત્વ છે. રાગ આદિ વિકાર ભાવ આત્માને માટે અતત્વ છે. આ તત્વને અતત્વનું જ્ઞાન એમ ભેદ વિજ્ઞાન દ્વારા જાણી આત્મામાં જ સ્થિરતા કરવી જોઈએ. એ પ્રકારે અહીંયા આપણને 43 ગાથા સુધીની આ વિચારણા આપણી થઈ છે. સમય થયો છે 44 ગાથાને આપણે અત્યારે લેતા નથી. ઓમ સુખધામ અનંત સુસંત જય.